વ્યાપકેશ મુનિ કહે છે, હે જ્યેષ્ઠજીત રાજન, એક વખત સંવાદ 1869ની સાલમાં કહેતા, જે વર્ષે 69 કાળ પડેલો એ વખતે ભગવાન શ્રીહરિ ડાંગરવાપુરને વિશે પધારેલા અને એકાંત સ્થળને વિશે ભગવાન બ્રાહ્મણ પાસે કથા વંચાવતા. એ વખતે સોમલા ખાચર, મુકુંદાનંદ બ્રહ્મચારી અને પાર્ષદોથી વિંટાયા છતાં ભગવાન જતનબાના ઘરે કથા સાંભળતા હતા. પછી જતનબા પ્રત્યે ભગવાન કહેવા લાગ્યા છે, શ્રી ભગવાન વાચ, વેણીદાસ સુતા વ્યગ્ર નત્વં ભવસિ સત્તમે યત્નાનામેતિ તે નાસ્તિ નાપિ વૈશ્યાસિ જાતિતઃ. ભગવાન કહે છે, એકાગ્ર ચિત્તવાળા સર્વોત્તમ જતનબા, તમો વેણીદાસના પુત્રી નથી, જતનબા તમારું નામ નથી, જાતિએ કરીને તમે પટેલ નથી, ડાંગરવા એ તમારું ગામ નથી, અને તમે તો આત્મ સ્વરૂપ છો, એટલા માટે અગ્નિથી તમે બળતા નથી, તમને ક્ષુધા કે પીપાસા લાગતી નથી, કાળનો પણ તમને ભય નથી, કર્મ પણ તમને દુઃખી કરી શકે એમ નથી. વળી આળસ, મોહ, નિદ્રા અને દુઃખદાયક આશા, પાપજનક એવા કામ, ક્રોધ, લોભ, માન, અહંકાર એ આદિ 5 શત્રુઓ પણ તમારા વિશે નથી. તો તમે કહેશો કે હું કોણ છું? તો હે યત્ને, જે બ્રહ્મ એકમેવા દ્વિતીયમ બ્રહ્મ ઇત્યાદિ વેદ વાક્યોથી કહેલું છે, એક જ સચ્ચિદાનંદ સ્વરૂપ જે બ્રહ્મને આત્મદર્શી શુદ્ધ અને તેજોરૂપ જાણે છે, તે બ્રહ્મ સ્વરૂપ તમે છો. કહેતા, તમે આ સ્ત્રી નથી, આત્માય નથી, પણ અક્ષરરૂપ પોતે છો, બ્રહ્મરૂપ સાક્ષાત છો. અને તમારું જે આ ક્ષેત્ર કહેતા શરીર અને ક્ષેત્રજ્ઞ કહેતા જીવ, એ બધાયનો આત્મા એવો હું ક્ષેત્રજ્ઞ પુરુષોત્તમ નારાયણ પોતે છું. પણ હે યત્ને, હું આ મનુષ્ય શરીર ધારણ કરી અને આ ભૂમંડળ ઉપર વિચરું છું ને, એટલા માટે લોકો મને ઓળખતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ પણ ગીતાજીમાં કહે છે, અવજાનંતિ માં મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમ જાનંતો મમ ભૂત મહેશ્વર. કે હે યત્ને, મૂઢ તથા પાપી મનુષ્યોએ મનુષ્ય શરીરમાં રહેલા એવા મને નહીં ઓળખીને તિરસ્કાર કરેલો અને સર્વભૂતોનો મહેશ્વર નહીં જાણવાથી મારી આજ્ઞાઓ નથી પાડી, પણ જે કોઈ મને સર્વભૂતનો મહેશ્વર જાણીને સ્ત્રીઓ પોતાના ધર્મમાં રહી અને ભજન કરે છે, તે સ્ત્રીને હું દેહ પડ્યા બાદ રાધિકા તુલ્ય બનાવું છું, એમાં કોઈ સંદેહને સ્થાન નથી. આવું સાંભળી અને જતનબા સ્તુતિ કરવા લાગ્યા છે, હે વૈકુંઠ ધામાધિપતે, હે દિવ્ય મૂર્તે, હે બદ્રેશ્વર નરસખા નારાયણ સ્વરૂપ, દયાની ખાણરૂપ હે કોમળ મૂર્તિ શ્રી હરે, હું આપના ચરણોમાં વંદન કરું છું. હે વિશાળ યશવાળા હરે, મનુષ્યો દેવો અને પશુઓ આદિ એક જુદી જુદી યોનિઓમાં અરે જળ જંતુઓમાં પણ પૂર્વે જે જે અવતારો થયા એ બધા જ અવતારોના ધરતલ હે મહારાજ સ્વયં તમે જ છો, તથા રામકૃષ્ણાદિક જે અવતારો થયા એના ધરતા પણ આપ જ છો એવા આપને અમે વંદન કરીએ છીએ. અક્ષરધામમાં પણ એ મહારાજ દિવ્ય તેજોમય ઉન્નત સિંહાસન છે એમાં પણ આપ જ બિરાજમાન છો એમ જાણી અને હે હરિકૃષ્ણ, જ્યારથી હું તમારી શરણાગત બની છું ત્યારથી જ તમારા ભજન કરતી તમારી આશ્રી દેવી હું રાધિકા તુલ્ય થઈ ચૂકી છું એમાં મને કોઈ અંતરમાં શંકા નથી. અને હે મહારાજ, બીજી પણ જે સ્ત્રીઓ મારી માફક આત્મારૂપે કે અક્ષર રૂપે થઈ અને તમને આવા મહાત્મ જ્ઞાને યુક્ત ભજશે અને જાણશે તો હે મહારાજ, એ પણ રાધિકા તુલ્ય થઈ અને દેહાંતે તમારી પ્રિયા થશે. અને જે કોઈ પુરુષ તમારા મહાત્મ જ્ઞાનપૂર્વક ભગવાનની બ્રહ્મરૂપે ભક્તિ કરશે એ પણ ભગવાનના પાર્ષદ થઈ અને ધામમાં અખંડ તમારી સેવામાં રહેશે એમાં મારા હૃદયમાં કોઈ શંકા નથી. વ્યાપકેશ મુનિ કહે છે, હે રાજન, આવો સરસ મહિમાપૂર્વકનો જતનબાનો વિચાર જાણી અને ભગવાન એમના ઉપર અતિશય રાજી થયા છે કે ધન્ય છે જતનને, ખરેખર એને મારા જ્ઞાનનું જતન કર્યું છે, એને ખરેખર ભગવાન શ્રી હરિનું પણ જતન કર્યું છે, જીવની જેમ ભગવાનને એમણે સાચવા છે. ભગવાન ભૂખ્યા છે એમ સાંભળે અને રાતે 12 વાગે એકલી નારી માથે સુંડલામાં ભાત મૂકી અને ભગવાનને જંગલમાં સીમાડે જમાડવા જાય, વિચાર કરો કેવું ભગવાનનું જતન કર્યું છે, કેવા સાચવા છે. એને બાપા એમ કહેતા હતા કે જતન, ભગવાન જવાનું કહેતો જવા દેજે. ત્યારે જતનબાને ભગવાનને પૂછ્યું કે પિતાજી શું કહે છે, ત્યારે કહે છે, મહારાજ મારા પિતાજી એમ કહે છે ઘરમાં બાજરી ઘણી છે એટલે ભગવાન જવાનું કહેતો જવા ન દેતી, રોકજે. આવી રીતે જતન કરીને ભગવાનને પોતાને ઘરે જાળવ્યા. અને એટલા માટે તો હે રાજન, જતનબાનો આવો વિશુદ્ધ પ્રેમ જોઈ અને ભગવાન નાનકડા એવા ગામને વિશે પણ 34 વખત પધાર્યા છે. એટલે ખરા અર્થમાં જતનબાએ પોતાના જીવનું જતન કર્યું છે અને જીવના સ્વામી એવા ભગવાનનું જતન કર્યું છે. એ ભક્તિ ધર્મ જ્ઞાન વૈરાગ્યનું પણ જતન કર્યું છે. એટલા માટે સર્વા પ્રકારે ભગવાનના આ જતનબાનું નામ યથાયોગ્ય છે એમ આપણે કહીએ તો એમાં જરાય ખોટું નથી. હે રાજન, પિતા જેમ પોતાના પુત્રની સંતાનની કીર્તિ વધારવા માટે પ્રયત્ન કરતા હોય, દીકરો થોડો મોટો થાય ને પછી બાપા પેઢીએ બેસાડી દે અને દીકરાના નામે વ્યવહાર ચલાવવા માંડે અને પછી એમ કે હવે હું તો પેઢીએ જઈને બેસું છું, બધું દીકરો જ હલાવે, આટલી આ મોટી મોટી કંપની ફેક્ટરીના માલિકો સાથે ડીલિંગ કરવાનું, માલ મગાવવાનો, બધું જ હવે તો એ જ કરે છે. એમ દીકરાની ક્રેડિટ વધારે કે હવે આ તો બહુ પાવરધો થઈ ગયો છે. ગુરુ હોય તો એના શિષ્યની વાહવા થાય ને એ ગુરુના અંતરમાં ગમે, એટલે ગુરુ પણ શિષ્યને મોટી કીર્તિ અપાવવા માટે એમ પ્રયત્ન કરતા હોય ને એની કીર્તિ થાય એમાં જે રાજી હોય. એમ આજે સ્વયં ભગવાન શ્રી હરિ જતનબાનો યશ અને મહિમા વધારવા માટે જતનબાને કહે છે કે હે સત્ય સંકલ્પવાળા જતનબા, આમ જુઓ આ 69 ભયંકર દુષ્કાળ પડ્યો છે ને, પાણી વગર પશુઓ અને મનુષ્યો અતિશય દુઃખી થાય છે, ટપોટપ પાણી વગર પક્ષીઓ પણ હે જતનબા મરવા લાગ્યા છે, આખું આ જગત જળ વિના દુઃખી છે, પશુઓ મનુષ્યો અને પક્ષીઓની જાન બચાવવા માટે તમે તમારા અંતરમાં સંકલ્પ કરો કે વૃષ્ટિ થાય તો હે તપસ્વીની તમારા હૃદયમાં મારી મૂર્તિ અખંડ રહેલી છે, અને જે ભક્તના હૃદયમાં કે હાથમાં ભગવાનની મૂર્તિ હોય તો હે જતનબા મારી મૂર્તિ તો ચિંતામણી રૂપ છે, એટલે જેની પાસે મારી ચિંતામણી રૂપ મૂર્તિ હોય એ અંતરમાં જેવા જેવા સંકલ્પ કરે ને એ બધા જ સંકલ્પો હે જતનબા સત્ય થાય છે. માટે આજે તમે વૃષ્ટિ થાય એવો સંકલ્પ કરો જેથી કરીને જગત આખું સુખી થાય, એનું ભરણ પોષણ થાય અને આ પશુ પંખીઓ મરતા અટકે. જતનબા પણ કંઈ કાલા ઘેલા નથી, બાળા ભોળા નથી, બહુ ડાયા અને વિચારવાન સમજણવાળા છે. જતનબા કહે છે હે મહારાજ, વિશ્વંભર અને જગતપતિ, પાતિ ઇતિ પતિ એટલે કે જે રક્ષણ કરે એને પતિ કહેવાય, તો આખા જગતના પતિ તો હે મહારાજ તમે છો. આ બિરુદ કંઈ લોકોએ મને થોડું આપ્યું છે. જતનબા કહે છે કે મને કોઈ જગન માતા કહેતું નથી, કે મને કોઈ વિશ્વંભરા દેવી કે અન્નપૂર્ણાનું બિરુદ આપતા નથી. હે મહારાજ, આ વિશ્વંભર અને જગતપતિના બિરુદ આપના છે, માટે આપ જ જળ વરસાવી આ જગતને સુખી કરો. આપના સિવાય હે મહારાજ બીજું કોઈ આ જગતને સુખી કરવા માટે મને સમર્થ દેખાતું નથી, અને મારા અંતરમાં મને દૃઢ વિશ્વાસ છે કે આપ જરૂર વરસાદ પાડશો જ. આ પ્રમાણે ભગવાનને જતનબાએ પ્રાર્થના કરી છે. જતનબા પણ કેવા ડાયા છે, ભગવાન કામ કરે અને હું જસ ખાટી જાઉં એવું જતનબા કહે છે મારે જોતું નથી. જતનબા બોલ્યા હોત ચોક્કસ વરસાદ થાત એમાં કોઈ શંકાને સ્થાન નહોતું, કારણ ભગવાનને જતનબા દ્વારા વરસાદ પડાવવો હતો. પણ જતનબા જાણે છે કે હું જો બોલીશ તો લોકો એમ કહે છે કે જતનબાએ વરસાદ પાડ્યો, જતનબાએ વરસાદ પાડ્યો, પણ વરસાદના પાડનાર તો મારા મહારાજ છે. તો પછી ભગવાન કામ કરે ને હું જશ ખાટી જઉં, ભગવાનનો જશ મારે લઈ લેવો એવું કામ મારે કરવું નથી. ભગવાન કામ કરે એનો જશ ભગવાનને જ મળવો જોઈએ. એટલે જતનબા ભગવાનને કહે છે મહારાજ તમે વરસાદ પાડવાના જ છો એ મને ખાતરી છે, હું શું કામ બોલું કે મહારાજ તમે વરસાદ પાડો. આવી રીતે હે રાજન જતનબાએ કહ્યું છે, અને જતનબાનો વિશ્વાસ સાચો ઠેરાવવા માટે ભગવાને રાત્રે ખૂબ વર્ષા એ દંડાવ્ય પંથકમાં કરી છે. ધોધમાર વરસાદ થયો છે અને સારી એ પ્રજા હે રાજન વરસાદને લીધે અતિશય સુખમાં ગરકાવ થઈ ગઈ છે. આવી રીતે હે રાજન આ જતનબાનું તમે પૂછ્યા વિનાનું પણ ચરિત્ર મેં તમને કહ્યું. હવે પ્રકરણ પ્રાપ્ત જે આગળની કથા છે એ મારા થકી તમે એકાગ્ર ચિત્તે સાંભળો. વ્યાપકેશ મુનિ કહે છે હે રાજન, કરજી ક્ષણથી આદરજ પ્રભુ પધાર્યા એ પહેલાં કોઈ વાર ભગવાન કરજી ક્ષણ પધાર્યા ત્યારે ગોવિંદજી અને ત્રિકમજીને ભગવાને હાર આપ્યા, ત્યાંથી ભગવાન પૂંજાપરા પધાર્યા છે, ત્યાં પ્રભુદાસ અને જીવીબાઈએ ભગવાનને સેવા છે, જમાડી અને એક રાત ભગવાનને રાખ્યા. બીજે દિવસે ભગવાન ત્યાંથી નાદરી ગામમાં પધાર્યા, ત્યાં રત્નાબાઈએ ભગવાનની પૂજા કરી છે. ત્યાંથી મહારાજ માથાસુડ નામના ગામને વિશે પધાર્યા છે. ત્યાં મોરાર પટેલ નામના ભગવાનના ભક્ત હતા. એ સિવાય રવજી આદિ ક્ષત્રિય, જીવો આદિ વૈશ્ય, જોઈતીબાઈ આદિ સ્ત્રીઓએ ભગવાનની ખૂબ સેવા સરભરા કરી છે. ત્યાંથી મહારાજ તુંડલી ગામ એટલે કે તુંડાળ ગામને વિશે પધાર્યા છે. આ તુંડાળનું તો કોઈ ભક્તો નામ પણ જાણતા નથી, પણ એ ગામ આપણા સંપ્રદાયમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયું છે. એ ગામ અમર થઈ ગયું છે, કારણ એ ગામવાળાએ આપણને એક સરસ મજાના સંતની ભેટ આપી છે. તુંડલી ગામમાં ભગવાન બાળચંદ પટેલને ત્યાં પધાર્યા છે. ભગવાન પધાર્યા એટલે બાળચંદભાઈ તો હર્ષ ઘેલા થઈ ગયા છે. ભગવાન માટે સરસ મજાના થાળ કરાવ્યા છે. મહારાજ જમ્યા પછી એમના ઘરને વિશે જ ભગવાને સંતોની વિશાળ પંક્તિ કરી છે. અને એ રાજન પંક્તિમાં વારંવાર ફરી અને ખૂબ લાડુ બધાય સંતો પાર્ષદોને ભગવાને જમાડ્યા. ત્યાર પછી ભગવાને હાથ ધોવા માટે બાળચંદભાઈ પાસે પાણી મંગાવ્યું, પણ બાળચંદભાઈ તો એવા ઘેલા બની ગયેલા મહારાજને આ જમાડતા જોઈને પાણીને બદલે ઘીનું પાત્ર લઈ આવ્યા અને ભગવાનને કહે છે, લ્યો મહારાજ હાથ ધોવો. ભગવાન ઘી જોઈને હસવા લાગ્યા કે આ અમારા ભગત છે, એ સંસારના કામના નથી, આ તો બ્રહ્મરૂપે વર્તે છે, આ અમારી ભગવી ફોજમાં ભરતી થાય એવા છે, માટે એને અમારી ફોજમાં ભરતી કરી દઈએ. અને બાળચંદભાઈને ભગવાનને સાથે લીધા છે. હે રાજન, એ વૈશ્ય ભક્ત ઉપર ભગવાન અઢળક ઢળ્યા અને દીક્ષા આપી અને શાંતાનંદ સ્વામી એવું એમનું નામ રાખ્યું છે. અને આ સ્વામીને પણ ભગવાને મુક્તાનંદ સ્વામીના મંડળમાં મૂકી દીધા. તો આવી રીતે આ શાંતાનંદ સ્વામી આપણને તુંડાલી ગામમાંથી મળ્યા છે, એટલે તુંડાલી ગામ પણ સુવર્ણ અક્ષરે આપણા સંપ્રદાયના ગ્રંથોમાં લખાયું છે. હે રાજન, ભગવાન શ્રી હરિ એમને સાધુ બનાવી અને ત્યાંથી નીકળી અને રાજપુર ગામને વિશે પધાર્યા છે. આ રાજપુર ગામનો ઇતિહાસ પણ કંઈક જુદી જાતનો છે. હે રાજન, આ પહેલાં પણ ભગવાન ચાર ચાર વખત આ રાજપુરને વિશે પધારી ચૂક્યા છે. ગામમાં પધારેલા પ્રભુ જેઠીબાઈ પટેલને ત્યાં જમ્યા છે અને પછી ઊંચો મંચ કહેતા મોટું સિંહાસન ઊંચું બનાવ્યું છે, એના ઉપર ભગવાન બિરાજ્યા છે. ભક્તો આવી અને સભાના આકારે બેઠા છે. બીજા મુમુક્ષુઓ ગ્રામજનો પણ સભામાં આવ્યા છે. એવા સમયે રાજન બે જયમલ, એક જગજીવન અને એક ત્રિકમ, આ ચારેય પાપી દુષ્ટ બુદ્ધિ હતા, એ શ્રીહરિ ઉપર ધૂળ નાખવાનો મલિન વિચાર અંતરમાં કરીને આ સભામાં આવીને એકદમ ભગવાનની નજીક આગળ, સાવ નજીક આગળ આવીને બેસી ગયા છે. મનમાં વિચારે છે કે આજ સ્વામિનારાયણનું અપમાન કરવું છે, એનો લાગ એની રાહ જોઈ રહ્યા છે. પણ ભગવાન શ્રી હરિ તો એની મનોવૃત્તિ જાણી ગયા અને ભગવાને ત્યાં ચકલીઓ હતી, એ ચકલી ઉપર દ્રષ્ટિ કરીને એક વેધક દ્રષ્ટિ ફોંકી ચકલીને સમાધિ થઈ ગઈ. ઝાડની ડાળ ઉપરથી ચકલી જમીન ઉપર પડી ગઈ. એક ઘડી સુધી ભગવાને એમને એમ સમાધિમાં રાખી છે અને પછી બીજી એક દ્રષ્ટિ એના ઉપર ફેંકી, કરુણા દ્રષ્ટિ પડતા ચકલી સમાધિમાંથી જાગી અને ફર કરતી આકાશમાં ઉડી ગઈ. ભગવાન કહે છે, હે દુષ્ટ બુદ્ધિઓ સાંભળો, આ અખિલ બ્રહ્માંડના જીવોના નાડી પ્રાણ છે ને એ મારા હાથમાં છે, હું ધારું તો એક ક્ષણવારની અંદર બધા એનો પ્રલય કરી નાખું, કહેતા બધા એનો નાશ કરી નાખું, છતાં પણ આ ભૂમંડળ ઉપર હું મનુષ્યાકૃતિ એવો પરમેશ્વર જગતના જીવોએ કરેલા માન અપમાન એને સહન કરતો પણ સામાન્ય મનુષ્યની પેઠે વિચરણ કરું છું. આવી રીતે ભગવાને પરચો આપ્યો, છતાં પણ વ્યાપકેશ મુનિ કહે છે, હે રાજન, તે જયમલાદિક પાપીઓ છે ને એ ભગવાનની આવી સામર્થ્ય જોઈને પણ સુધર્યા નહીં. કાળો કોલસો હોય એને તમે દૂધમાં ડબોળી દો તો પણ એ ધોળો થાય નહીં, કાળમીટ પથ્થરને તમે કરોડ વર્ષ પાણીમાં નાખો તો પણ એ કરોડ વર્ષ પાણીમાં રહેવા છતાંય અંદરના ભાગમાં ભીનો થાય નહીં, એને કોઈ અસર ન થાય. એમ આ દુષ્ટ બુદ્ધિઓને ભગવાને આવી સમાધિ કરી અને બુદ્ધિ પરિવર્તન કરવાનો પ્રયાસ કર્યો પણ એ ન સુધર્યા, અને કલહ કહેતા કજીઓ કરવાનો વિચાર કરી અને વાંકા વાંકા વેણ બોળવા લાગ્યા છે. ત્યારે ભગવાનના ભક્તોએ જાણ્યું કે આ ભગવાન સાથે કલેશ કરવા આવ્યા છે. એટલે હરખદાસ પટેલ હતા એ ધનુષ બાણ ચલાવી જાણતા હશે, એટલે ધનુષની તમંચા ચડાવી ખભે બાણનો ભાથો નાખીને ભગવાનની બાજુમાં આવીને ઊભા રહી ગયા. તેથી હે રાજન, આ દુષ્ટો ચારે હતા એ ભય પામ્યા કે હરખદાસ પટેલ તો જો હવે આગળ પાછું કરશું તો વિંધી નાખશે, એટલે થોડા ઠંડા પડી ગયા. પણ ભગવાનને કહે છે કે જો તમે ભગવાન હોય તો અમને પરચો આપો. ભગવાન કહે છે આ ચકલીને સમાધિ કરાવી પરચો નહીં તો બીજું થાય શું, ત્યારે કે એવો પરચો નહીં, તમે જો ભગવાન હોય તો અમારા ગામમાં દુષ્કાળ પાડો અને અમારા કુળનો નાશ કરી નાખો તો તમને અમે ભગવાન જાણીએ. આય પણ મૂર્ખા પેલા વિસનગરના સુબા જેવા નીકળ્યા, ભગવાન જેવા ભગવાન મળ્યા, સારું નથી માગતા, એમ કીધું હોત કે ભાઈ આ ગામનો સુબો મને બનાવો તો ચાર જણાના ભાગીદારીમાં આની બધી જકાત ખાવા મળે એવું માગ્યું હોત તો બેઠા બેઠા મૂર્ખા નો ખાત. દુષ્કાળ પાડવાનું કહે છે, એમ નથી કહેતા કે લીલા લહેર થાય ને આખું ગામ સુખી થઈ જાય, ગોકુળિયું ગામ તો કરવું પડે તા અત્યારે સરકારને. પણ આવા મૂર્ખાઓ બધાએ ભગવાન પાસે આવતા અને પોતાનું નહીં આખા ગામનું બુરું કરવા ઈચ્છે છે. વ્યાપકેશુ વાચ શ્રુત્વે તે વચનમ દુષ્ટમ વારિતાના મોહોર્જનૈઃ ચતુર્ણામ તદુદાસીન તેષામાસીદ હરિનૃપ. વ્યાપકેશ મુનિ કહે છે, હે રાજન, એ વખતે ગામના બીજા જનો હતા એ કહેવા લાગ્યા કે હે મૂર્ખાઓ, સાક્ષાત ભગવાન પાસે આવું ન મગાય, પાપીઓ તમારા પાપે અમારે દુષ્કાળનું દુઃખ ભોગવવું પડશે, હે મહારાજ આ પાપીઓ ભલે માગે પણ તમે દુષ્કાળ પાડતા નહીં. પેલાને કહે છે મૂર્ખાઓ ના પાડો, દુષ્કાળ નથી જોતો, છતાં એ કાંઈ સુધરે. ભગવાન તોય એના ઉપર રાજી થયા. ભગવાન કહે છે જાઓ, દુષ્કાળ નહીં પાડીએ પણ સારામાં સારો વરસાદ પડશે. અને આમ કહી અને ભગવાન આ પાપીઓને ઉપદેશ ન અડ્યો ત્યાંથી ઊભા થઈ ગયા. વસ્તા પટેલને ત્યાં જઈને જીમ્યા છે. પછી વડ નીચે ભગવાન આવ્યા ત્યારે ત્યાં વડની શાખા પકડી અને ભગવાન સૈયા બિસાવેલી એના ઉપર બેઠા હતા. સેવકને આજ્ઞા કરી કે લાવો અમારો ઘોડો, એટલે પાર્ષદ ઘોડો લઈને આવ્યા. છલાંગ મારીને ડાળખી હલાવીને ભગવાન ત્યાંથી ઘોડેસવાર થઈ ગયા. અને હે રાજન, ત્યાંથી ચાલતા ઈર કહેતા ઈરણા ગામમાં ભગવાન પધાર્યા છે. અને માધવભાઈએ ત્યાં ભગવાનને પૂજ્યા, પણ ત્યાંથી વળી પાછા પોતાના દર્શન વિના દુઃખી એવા વજાજીની માતાને જાણીને ભગવાને જાણ્યું કે આ વજાની માને મારા દર્શન નથી થયા, એ ખાતી પીતી નથી. એટલે વળી પાછા એ રાજન ભગવાન વજાજીની માતાને દર્શન દેવા માટે પાછા રાજપુર ગામને વિશ્વ પધાર્યા છે. અને ભગવાન ત્યાં રાત રહ્યા છે. હે રાજાના રાજપુરના મુખી હતા એ પણ ભગવાન પાસે આવ્યા અને ભગવાનને કહે છે, મહારાજ તમે મને પરચો આપો. ભગવાન કહે છે, લે આ પરચામાં શું લેવાનું? ત્યારે કહે છે, નહીં, તમે જો પરચો આપો તો જ તમને ભગવાન જાણીએ. આ મુખીના ઘરે એનો ગુરુ આવેલો, બહુ પાપી હતો, એને એમ કે જો આ સ્વામિનારાયણે જમાવટ પાડી દેશે તો પછી મારા ક્લાસ રહેશે નહીં, મને પછી કોઈ બોલાવશે નહીં, માનશે નહીં. એટલે મુખીને ચડાવીને મૂક્યો કે જા તું સ્વામિનારાયણને કહેજે પરચો આપે, અને પરચો માગીને જ પાછો આવજે. પરચો સાચો ન પડે એટલે ઓટોમેટિક સ્વામિનારાયણનું પાનું કપાઈ જાય. ભગવાન કહે છે, પરચો પરચો શું કરો છો? ત્યારે કહે છે, નહીં, પરચો આપો તો જ ભગવાન સાચા. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે, જા હું તો તને પરચો નથી આપતો, પણ તારા ગુરુ તને 15 દીમાં સારામાં સારો પરચો આપશે, એ મારો પરચો જા. ભગવાને આમ કહ્યું, મુખીને ત્યાંથી કાઢી મૂક્યો. બીજે દિવસે સવારે મુખીની દીકરીને લઈને એનો ગુરુ ભાગી ગયો. આ મુખીએ પોતાની દીકરી હતી એના ગુરુની સેવામાં રાખેલી. એ રાજાના ગુરુ હતો એ ગૃહસ્થીનો હતો, વૈરાગી બાવો હતો, અને પોતાની ઉંમરલાયક દીકરી કુંવારી દીકરીને એની સેવામાં રાખેલો, એની સાથે પ્રેમમાં પડ્યો અને દીકરીને લઈને ભાગી ગયો. આખા ગામમાં ઇજ્જત આ મુખીની ગઈ. લોકો કહેવા માંડ્યા કે મુખીની દીકરીને બાવો ઉપાડી ગયો, બાવો ઉપાડી ગયો. મુખી કાલ સ્વામિનારાયણ પાસે પરચો માગતો હતો, સ્વામિનારાયણે કહ્યું તું તારો ગુરુ પરચો આપશે. ભાઈ સ્વામિનારાયણનું વચન સત્ય પડ્યું અને મુખીને પરચો મળ્યો. સ્વામિનારાયણ સાચા અને મુખીનો ગુરુ ખોટો. આખું ગામ નિંદા કરવા માંડ્યું. મુખીના તો કાનમાં સૂળ ભોંકાવા લાગ્યા. હે રાજન, મુખી છેવટે એ દિવસે સાંજ પડતા પડતા તો ત્રાસી ગયો ને રાતે ઉચાળા ભરીને રાતો રાત બીજા ગામ રહેવા ભાગી ગયો. પોતાની દીકરી ભાગી ગઈ. હવે એ જમાનામાં આવી રીતે દીકરી જતી રહે એટલે મોત જેવું કહેવાય. ગામમાં મોઢું દેખાડવા સમર્થ ન રહ્યો એટલે ગામ મૂકીને ભાગી ગયો છે. પછી બીજી વખત મહારાજ પધાર્યા ત્યારે ભગવાન પાસે આવ્યો છે, ખૂબ ખૂબ ભગવાનના ચરણ પકડી અને રડ્યો છે. ભગવાન આગળ ખૂબ માફી માગે છે, પારાવાર પશ્ચાતાપ કરે છે. હે મહારાજ, મહારાજ તમે ના પાડતા હતા છતાંય મેં તમારી પાસે પરાણે દુર્બુદ્ધિ એવા એ પરછો માગ્યો, પણ મહારાજ એ દુર્બુદ્ધિ કે કુબુદ્ધિ મારી નહોતી. કારણ એ મહારાજ, હું તો આપને માનતો હતો પણ મારો ગુરુ પાપી હતો, એણે મને એમ કહ્યું હતું કે સ્વામિનારાયણ પાસે પરચો માગીને જોઈને તું પાછો આવજે, એટલે એણે મને ચડાવ્યો હતો, એટલે મેં આપની પાસે પરચો માગ્યો. માટે કૃપાનાથ હવે મારા ઉપર રાજી થઈ અને મને આપનો શરણગત બનાવો. કેટલા દયાળુ ભગવાન, તરત જ વર્તમાન ધારણ કરાવી કંઠી બાંધી અને મુખીને સત્સંગી બનાવ્યો છે. આવી રીતે ભગવાન શ્રીહરિએ આ દુર્બુદ્ધિ એવા વૈરાગીઓના ચડાવેલા મુખી ઉપર કૃપા કરીને પાછો આશ્રિત કર્યો. પણ તમે જોયું આ ગુજરાતવાળા બધા પરચાજમાં જ માને છે, સીધી રીતે સત્સંગી બહુ ઓછા થાય છે. જ્યાં જાય ત્યાં કે પરચા આપો, આપણે કથા જોઈ. ત્રણ ગામમાં તો મુખ્યની દીકરીઓને લઈને ભગવાન ભાગ કહ્યું એટલે ગુરુ ભાગી ગયા. તો આવા આવા પરચાઓ, કાં તો અવળા પરચાઓ લેને કાં સવડા, પણ પરચા તો જોઈએ છે ને. પરચા વગર ભગવાન મનાય નહીં. પણ પરચા છે ને એ તો સિદ્ધ લોકો પણ આપે, એટલે પરચાથી કાંઈ ભગવાન થવાતું નથી. તો જાદુગર જાત જાતના પરચા આપે છે, અને કામણ ટુમણિયા હોય એ પણ વરસાદ પાડે. વરસાદ પાડવાથી જો ભગવાન થવાતું હોય તો કેટલા એવા ફકીરો અને પીર ને ચૂંદડિયા બ્રાહ્મણ નીકળતા હોય છે, અને હાથમાંથી કંકુ કાઢતા હોય, પરચા આપતા હોય, વરસાદ પાડતા હોય, તો શું એને ભગવાન કહેવાય? અને ખીચાય તો એમ કે જાઓ તમારા ગામમાં વરસાદ નહીં પાડે, દુકાળ પાડે, તો એને પણ ભગવાન કહેવાય નહીં. એટલે પરચા આપવા એ કંઈ ભગવાનનું કામ નથી, એ તો સહેજે સહેજે ભગવાનની સ્વાભાવિક ક્રિયા છે. ઓટોમેટિક ભગવાન જ્યાં જાય ત્યાં પરચા થઈ જાય. પણ પરચા પામ્યા પછી ભગવાનને ભગવાન માનીએ એ આપણા મુમુક્ષુના ખરા લક્ષણ નથી. ભગવાન તો પોતે સ્વયં ભગવાન હોય જ, પરચા આપો કે ન આપો. સાકર તમે ખાઓ અને ઘડી લાગે પછી જેને તમે સાકર કહો, તો શું એ પહેલાં એ સાકર નથી? એ તો સાકર જ છે. એમ ભગવાનમાં અનંત કલ્યાણકારી દિવ્ય ગુણો રહેલા હોય, જે ભગવાનના શાસ્ત્રમાં લખેલા લક્ષણો કે રાજા રૂપે હોય તો 39 કલ્યાણકારી ગુણો હોય, અને સાધુ રૂપે હોય તો ભગવાન 30 કલ્યાણકારી ગુણે યુક્ત હોય, એ જ ભગવાનની સાચી ઓળખ છે. પછી ભગવાન પરચો આપે કે ન આપે, એવા લક્ષણે યુક્ત હોય તો એ ભગવાન જ કહેવાય. પણ આ જગતના જીવો આવી રીતે આવા ધર્મી, પાપી, દુષ્ટ, રસાસ્વાદી અને શિષ્ણોદર તૃપા કહેતા આવા કામી, કુડા, લોભી, લંપટ બાવાઓને ગુરુ બનાવીને બેસી ગયા હોય છે, અને એમાં જ ભગવદ્ ભાવ કેળવી અને ધન, માલ, મિલકત, સર્વસ્વ, પોતાની જાત, પત્ની અને દીકરીઓને પણ એની સેવામાં હોમી દેતા હોય છે, અને પછી વિચાર્યા વગર કુંવારી કન્યાઓ અથવા તો પોતાની પત્નીને, માતાને, બહેનને સેવામાં રાખે. અને આવા પાપી ગુરુઓ પછી એ સેવિકાના લાભ લઈ અને કાં તો એની સાથે પાપાચરણ કરે ને કાં ઉપાડીને ભાગી જાય, ત્યાર પછી આવો પરચો મળે ત્યારે એની આંખો ખુલે કે આ બાવો છે એ સંત નહોતો, અસંત હતો. અરે આવા બાવાઓના પાખંડ ખુલ્લા પાડવા માટે ભગવાન શ્રી કૃષ્ણે પણ આવી લીલા કરાવેલી. અને બળદેવજીને ભગવાને આ લીલાના ભોગ બનાવેલા. અર્જુનજીને જ્યારે 18 વર્ષનો વનવાસ વળ્યો, કે જે ભાઈને ઘરે દ્રૌપદીજીનો વારો હોય એના ઘરમાં કોઈએ એની રજા વગર પેશવું નહીં. પણ હવે દુષ્ટ દુર્યોધને મોકલેલી સેના હતી, ગાયોનું ધણ વાળી ગઈ. અર્જુનજી બન્યું એવું કે તે દિવસે ભીમ સાથે નદીએ નાવા ગયેલા, પછી બે ભાઈ ભીમની ઘરે ગયા અને ત્યાં નાસ્તો પાણી કરવા રોકાણા, એમાં હથિયાર ભૂલી ગયા અને પોતાની ઘરે આવી ગયા. હવે એ વખતે ભીમને ત્યાં દ્રૌપદીજી રહેતા એટલે ભીમનો વારો હતો. હવે ભીમ ઊંઘી ગયેલો અને આ સેના આવી અને બધું લઈ ગઈ. હવે આ બાજુ બન્યું એવું કે અર્જુનજી વગર આ ગાયો પાછી વળે એમ હતી નહીં. કુંતાજી કહે છે દીકરા જા, તારે અર્જુન કહે છે મારું ગાંડીવ તો ભીમના ઘરમાં પડ્યું છે. તો કે જે જા બેટા લઈ આવ, બહુ રાડો પાડી પણ ભીમ એમ કાંઈ જાગે, કંટાળ્યા. પછી કુંતાજી કહે છે બેટા તું વંડો ઠેકીને લઈ આવ. તો કે ના, એમ ન જવાય, મારે અઢી વર્ષ પછી વનવાસ વેઠવો પડે. કુંતાજી કહે છે, હું તને કહું છું દીકરા જા લઈ આવ, પાછા પગે જઈને તારા હથિયાર ઘરમાંથી લઈ આવ. માતાજીની આજ્ઞા થઈ અર્જુનજી તો પાછા પગે જઈ ધનુષ બાણ લઈ આવ્યા, ગાયોનું ધણ વાળીને આવ્યા. અને પછી ભીમને ખબર પડી કે અર્જુનજી ધણ વાળી આવ્યો એટલે વાહવા થાય. ભીમ કહેલા, અર્જુન તું ધણ તો વાળી આવ્યો પણ ગાંડીવ તો મારા ઘરમાં હતું, તે લીધું કેવી રીતે? તો કહે છે, હું તો માતાજીની આજ્ઞાથી પાછા પગે આવીને ધનુષ બાણ લઈ ગયો. ભીમે તો દરબાર ભર્યો અને કહે છે, આનો ન્યાય કરો, અર્જુને વ્યાસ ભગવાનની આજ્ઞાનો ભંગ કર્યો છે. વ્યાસ પ્રભુએ કહેલું કે જેને ઘરે દ્રૌપદીજીનો વારો હોય એના ઘરે એને પૂછ્યા વગર જાઉં નહીં, મારે પૂછ્યા વગર અર્જુન મારા ઘરમાં ઘૂસી ગયો. કુંતાજી કહે છે, બેટા મેં કહેલું, ભીમ કે એ કાંઈ ન ચાલે, કાં વ્યાસ ખોટા ને કાં તમે ખોટા બોલો, શું કહો છો? પરાણે ભીમ કહે છે, અર્જુનને વનમાં તો 8 વર્ષ જવું જ પડશે, નહીંતર હું પછી બીજાના ઘરમાં ઘૂસી જઈશ અને આજ્ઞા પાડીશ નહીં. ન છૂટકે કુંતાજી કહે છે, અર્જુન તારે હવે વનમાં જવું પડે. એટલે 8 વર્ષ સાધુનો વેશ ધારણ કરી અને અર્જુનજી ફર્યા છે. લાંબી જટા અને લાંબી દાઢી ફરતા ફરતા 2-4 મહિના બાકી હશે ત્યારે સૌરાષ્ટ્રમાં દ્વારિકા પંથકમાં પધાર્યા. અને 1-1 મહિનો બાકી હતો ત્યાં દ્વારિકામાં આવ્યા અને બગીચામાં ઉતારો કર્યો. ભગવાન પોતે રથ લઈને બગીચામાં ફરવા ટહેલવા આવ્યા છે અને અર્જુનજીને જોયા. ભગવાન તો ઓળખી જ જાય ને, પગે લાગીને કહે છે, આ બધો વેશ ક્યારનો કાઢ્યો છે? અર્જુનજી કે, રહેવા દો, બોલશો નહીં, બધા ઓળખી જશે, ઇજ્જતનો સવાલ થશે. ભગવાન કાનમાં કહે છે, હું કહું એમ કરવું હોય તો નહીં કહું, ને બધાને કહી દઉં છું કે અર્જુન છે. અર્જુનજી કહે છે, બાપજી જેમ કહો એમ કરીશ, પણ કોઈને કહેતા નહીં. પછી બધી રાણીઓને મોકલી દીધી. ભગવાન એકલા મળ્યા છે. ભગવાન કહે છે, અર્જુન તારે હું કહું એમ કરવાનું, જો આ ભભૂતિ આપું એ તારા લોકો આવે દર્શન કરવા એના માથે નાખવાની, આંધળા દેખતા થઈ જશે, લૂલા હાલતા થઈ જશે અને કોઢિયાના કોઢ મટી જશે, વાંઝિયાના ઘેર પારણિયા બંધાશે, એવો આ ભભૂતિનો પ્રતાપ છે. તારો પ્રતાપ જાણી અને બળદેવજી તને તેડવા માટે આવશે, તારે ના પાડવી, હું ગામમાં જતો નથી, આમે વનવાસ. એટલે બહુ આગ્રહ કરે ત્યારે આવવાનું, તારે એમ કહેવાનું કે હું આવું ખરો, પણ એક શરત, મારી સેવાને માં કુંવારી કન્યા રાખવાની. પછી એ સુભદ્રાને તારી સેવામાં રાખશે, પછી તારે એ સુભદ્રાનું હરણ કરીને લઈ જવાની. બોલ, તને આ શરત મંજૂર હોય તો હું કહેતો નથી. અર્જુન કહે છે, પ્રભુ આપની બહેન એનું મારે અપહરણ કરવાનું, ભગવાન કે આ હું કહું છું ને, બોલ તને મંજૂર છે ને કહી દઉં છું? ત્યાર કે, મહારાજ તમે કોઈ એમ કરીશ, પણ મહેરબાની કરીને કોઈને કહેતા નહીં. અર્જુનજી સંમત થયા. ભભૂતિ આપી એમાં ઐશ્વર્ય પ્રભુએ મૂક્યું. દરવાણી જ આંધરો હતો, ચોકીદાર માળી જે હતો નહીં, જેવો અહીંયા આવ્યો અને અર્જુનજીએ ભભૂતિ નાખીને દેખતો થઈ ગયો. ગાંડો ઘેલવાતો દોડતો દોડતો દ્વારિકામાં માંડ્યો ફરવા કે, એક અદ્ભુત ઐશ્વર્ય પ્રતાપશાળી જોગી આવ્યા છે, આમ જુઓ મારા ઉપર ભભૂતિ નાખીને હું દેખતો થઈ ગયો. પછી તો જે હાજા માંદા હતા એ બધાએ ઉપડ્યા અને બાપુ પાસે આવીને પગે લાગે ને ભભૂતિ નાખે ને થઈ જાય બધાએ સાજા નરવા. આખી દ્વારિકામાં વાત વહેતી થઈ. વાંઝિયાઓ આવ્યા, દિન દુખી આવ્યા, એના દુઃખ ભાંગ્યા. વાંઝિયાના ઘરે પારણા અને એને સારા દિવસો ચાલુ થયા. આ વાતની ખબર પડી બળદેવજીને, એના કાને વાત પહોંચી. ભગવાનને કહે છે, કૃષ્ણ તે કાંઈ જાણ્યું તા કે શું? અરે આપણા બગીચામાં એક અદ્ભુત જોગી આવ્યા છે, મહાપ્રતાપશાળી છે અને લોકોને આશીર્વાદ આપે છે. વાંઝિયાને ત્યાં સારા દિવસો રહ્યા છે, કોઢિયાના કોઢ મટાડ્યા, દુખિયાના દુઃખ ટાળ્યા, આંધળા દેખતા થયા, રોગીના રોગ મટી ગયા. આવા પ્રતાપી બાપુ આવ્યા છે, હાલ એમના દર્શન કરવા જઈએ. ભગવાન કહે, તમારે જવું જ જાઓ, આવા જોગતાઓમાં હું માનતો નથી. બળદેવજી કહે છે, નહીં, તારે આવવું જ પડશે ભગવાન, કે હું કાંઈ આવવાનું નથી તમારે. અને જવું જ જાઓ, પણ સાંભળો, એના એ ગામમાં ઘાલતા નહીં, એ બગીચામાં જ બાવો બરાબર છે. બળદેવજી તો આવ્યા અને રેવતીજી સાથે સહિત પગે લાગ્યા. બાપુએ એમને પણ સત્સંગ કરાવ્યો અને બાપુનો મહિમા સાંભળેલો. કહે છે, મારા ઘરે આપ પધારો, અહીં બગીચામાં નહીં, આપને તો રાજમહેલમાં નિવાસ કરવો જોઈએ. અર્જુન કે, હું ક્યાંય જાતો જ નથી. બળદેવજીને લોભ ને, ખાલી દીકરી હતી, દીકરો નહોતો. એ કે એને એમ થયું કે બાપુ જો આવી જાય તો કામ થઈ જાય. બહુ આગ્રહ કરે છે, ગમે એમ થાય મારા સોગંદ, તમારે મારા ઘરે આવવું જ પડશે. અર્જુન કે, આવું, પણ એક દી જમીન પાછો આવતો રહીશ. એ કે, ભલે, આપના જેવા પવિત્ર સાધુના પગલા મારા ઘરે ક્યાંથી. આમંત્રણ આપ્યું અને જમવાની વ્યવસ્થા કરાવી. કૃષ્ણ ભગવાનને વાત કરી કે, બાપુ આપણા ઘરે જમવા આવવાના. ભગવાન કે, મેં ના પાડી હતી તોય તમે ગામમાં ઘાલ્યા. અરે, આવા પવિત્ર સાધુની તું નિંદા કરેશ, તને શરમ નથી આવતી? હા, પણ તારે પણ મારા ઘરે બાપુનો પ્રસાદ લેવા આવવો પડશે. મોટા ભાઈને ના પડાય નહીં. ભગવાન કહે છે, ભલે, તમે હવે બહુ આગ્રહ કરો છો તો હું ના કહેતો નથી, પણ મને આવા બાવાનો વિશ્વાસ નહીં. અર્જુનજી તો જમવા બેઠા, શરત કરી કે કુંવારી કન્યા થાળ બનાવે અને પીરસે તો હું જમીશ. અર્જુનજીને સુભદ્રાજી પીરસવા લાગ્યા. સુભદ્રાજી તો રૂપ રૂપના અંબારને આ કંઈ જોગી હતા, એ તો ક્ષત્રિય હતા, અને આમે યાદવોમાં મામા ફઈના દીકરા દીકરી છે એ પરણે, એવો રિવાજ હતો. એટલે બળદેવજી તો બાપુનો મહિમા ગાવા લાગ્યા. ભગવાન કહે છે, આને જમાડીને વેતા કરો જલ્દી. પણ બળદેવજીને લોભ લાગ્યો. બળદેવજી કહે છે, બાપુ કાયમ મારે ત્યાં નિવાસ કરીને રહો. ભગવાન કહે છે, ભાઈ આને જવા દો. અરે અર્જુન, હું અરે કૃષ્ણ, તારી દાનત હું જાણું છું, તારી દાનત ખોરી છે. કારણ, બાપુ રાજી થાય ને મારે ત્યાં દીકરો આવે ને એ તને ગમતું નથી. મારે ત્યાં દીકરો થાય તો સંપત્તિનો અડધો ભાગ માગે ને, એટલે તું મને ના પાડે છે. બાપુ કહે છે, ભાઈ તમે ઝઘડો કરે છે, હું આ હાલ્યો. નહીં નહીં, મારા હમ બાપુ, તમારે જવાનું નથી. બળદેવજીએ પગ ભગડ્યા. બાપુ કહે છે, સાંભળો, હું રહું, પણ એક શરત, મારી સેવામાં તમારી બેન સુભદ્રા રહેવી જોઈએ. ભગવાન કહે છે, ના, ઓ મોટા ભાઈ, એ ધંધો આપણે કરવો નથી, ખબરદાર બેનને જો સેવામાં રાખી છે તો. બળદેવજી કહે છે, તારે રહેવું હોય તો રહેને, હાલતો થઈ જા, બાપુની સેવામાં બેન રહેશે, જા. ભગવાન કે, જુઓ, પછી આગું પાછું કાંઈ થાય તો મને કહેતા નહીં. હું અગાઉથી ચેતવું છું કે બાવાની સેવામાં બેનને ખુંવારીને રખાય નહીં. એમ કહીને ભગવાન ચાલી નીકળ્યા. અર્જુનજીની સેવામાં સુભદ્રાજીને બળદેવજીએ દીકરાના લોભે રાખી દીધા. અને હવે અર્જુનજી અને સુભદ્રાજી બંને ઉંમરલાયક હતા, એટલે બંનેને વિશે પ્રેમ પાંગર્યો ભગવાનની ઈચ્છાથી. અને ભગવાને બધી વ્યવસ્થા કરી દીધી. જળઝીલની એકાદશીનો મોટો ઉત્સવ આવ્યો. બધાએ કે, જળ ઝીલવા, બાપુ કે અમે એમાં માનતા જ નથી, તમે તમારે જળ ઝીલી આવો. બધાએ ઝીલીને બપોરે પાછા આવી ગયા. પછી બાપુ કહે છે, હવે મારે જવું જળ યાત્રા કરવા, મારા માટે વ્યવસ્થા કરાવો. ને સાંભળો, ભગવાન કૃષ્ણનો હરણીયો રથ છે એ જ મારે જોશે. ભગવાનને લગ્નના સામાન શીખે બધું અંદર ગોઠવી દીધેલું. અને બળદેવજી આવ્યા કે, કૃષ્ણ તારો રથ. કયો રથ? એ કે, હરણીયો. ભગવાન કે, ના હો, એ રથનું નામ જ હરણીયો છે. નહીં બેનને લઈ જાય તો એ નહીં આપો, બીજો કયો એ રથ આપો? તો કે નહીં બાપુ, એ રથ જ માગે છે ને તારે દેવો પડશે. પરાણે લઈ ગયા, બાપુને બેસાડ્યા. બાપુ કહે છે, સાંભળો, મારી સાથે સુભદ્રાની સખીઓ સિવાય બીજા કોઈ ન જોઈએ. તોય બળદેવજીએ આગળ પાછળ 200 હથિયારબંધ પાર્ષદો રાખ્યા છે અને સવારી ચાલી નાવા માટે. ગામની બહાર થોડેક દૂર ગયા છે. સુભદ્રાજીએ સ્ત્રી ચરિત્ર કર્યું, પગનું ઝાંઝર કાઢી અને ખોઈ નાખ્યું, હંતાડી દીધું. બધાએ સેવકોને કહે છે કે રાજભટ્ટો, મારું કિંમતી ઝાંઝર ખોવાઈ ગયું, માટે જાઓ જલ્દી શોધો. પાછળ જે હાલતા હતા એ બધા શોધવા લાગ્યા. સુભદ્રાજી કહે, તમે શું જોઈ રહ્યા છો? મારું ઝાંઝર ખોવાનું નજીક હો, જણા આગળ ઊભા, જાઓ જલ્દી શોધીને લાવો, હું અહીં બેઠી છું. અને બધાએ ઝાંઝર શોધવા ગયા અને અર્જુનજીએ ઘોડાની સરક હાથમાં લીધી, સુભદ્રાજીના હાથમાંથી સરક લઈ અને રથને વાયુ વેગે ઉડાડ્યો છે. ભટ્ટોએ જોયું કે બાનનું અપહરણ થયું, બાપુ લઈને ભાગ્યા. દોડતા આવ્યા ગામમાં, આવીને કહે છે, ગજબ થયો, ગજબ થયો. થોડાક દ્વારિકામાં આવ્યા અને થોડાક પાછળ ગયા. બળદેવજીને વાત કરી કે પેલો બાવો હતો એ બેનને લઈને ભાગી ગયો છે. સેના તૈયાર કરી ચતુરંગણી ભગવાનને કહે છે, કૃષ્ણ શું થયું ભાઈ? અરે બાવો બેનને લઈને ભાગી ગયો. ભગવાન કે, હું કહેતો હતો પણ તમે માન્યા નહીં, જાઓ હવે, ફોડો બીજું શું. સેના લઈને આવ્યા લડવા, પણ અર્જુનજીએ ખૂબ એમની સાથે ટક્કર ઝીલી. પછી ભગવાન કહે છે, મોટા ભાઈ, આમે ખીચડું ઘી ઢોરાણું તો ખીચડીમાં જ છે, આ કોઈ બીજું નથી, આ તો સાક્ષાત કુંતી પુત્ર અર્જુન છે. માટે ફઈનો દીકરો અને મામાની દીકરી આપણો પરંપરાનો રિવાજ છે, હવે ભલે લઈ ગયો, ધામધૂમથી લગ્ન કરો અને આ દંગલ છોડો. પછી તો બધાએ પાંડવોને તેડાવ્યા, ધામધૂમથી અર્જુનજીના લગ્ન કર્યા અને સુભદ્રાને ખૂબ કરિયાવર આપી અને વઢાવ્યા. પણ ભગવાન કહે છે, આવા વેશોપજીવી, વેશ માત્રોપજીવી બાવા સાધુઓનો ક્યારેય વિશ્વાસ ન કરવો. જો કરશો તો અમારી બેનને જેમ બાવો ઉપાડી ગયો, એમ તમારી બેનું દીકરીઓને માતાઓને લઈ જશે. અને આ તો સામે ચાલીને પરચા માગે ગુજરાતવાળા, પછી મુખીઓને દીકરીઓને ઉપાડી જાય, એમાં કંઈ શંકાને સ્થાન નથી. માટે ક્યારેય પરચાઓથી ભગવાન ન માનવા, પણ ભગવાનના દિવ્ય ગુણોથી ભગવાનની આપણે ઓળખ કરવી. સહજાનંદ સ્વામી મહારાજ.